ચારિત્રરૂપ ધર્મની આરાધનાનું પર્વ, દસ લક્ષણી પર્વમાં આજે ત્રીજો દિવસ, માયા કસાઈથી રહિત આર્જવ ધર્મની આરાધનાનો અવસર. દર વખતે વાત તો કરીએ છીએ, આ બધામાં આપણને ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ એને કેવી રીતે ઓળખાવવામાં આવે છે? નાસ્તિથી, ક્રોધથી રહિત ક્ષમા, માનથી રહિત માર્દવ, માયાથી રહિત આર્જવ. તો કોઈને પ્રશ્ન થાય કે આ બધા ધર્મો શું નાસ્તિ ફરક જ હશે કે કંઈ અસ્થિરૂપ હશે એનું? આપણને બધાથી નાસ્તિથી ઓળખાવાય છે, અસત્યથી રહિત સત્ય, લોભ કસાઈથી રહિત શૌચ, બધે રહી. શું થાય કે જગતના જીવો સેનાથી પરિચિત છે? ક્રોધ માનમાં એવા કસાય ભાવોથી, વિભાવ ભાવથી પરિચિત છે. તો ક્યારે પણ કોઈની ઓળખાણ કરાવવું હોય, બતાવવું હોય ત્યારે સેનાથી કહે? જાણીતા દ્વારા અજાણ્યા તરફ લઈ જવાય, ગમ્ય દ્વારા અગમ્ય તરફ લઈ જવાય છે. કોઈ શહેરમાં કોઈનું હોય કે તમારું મકાન તમે ક્યાં રહ્યો છો, તો કેવી રીતે? અમે અહીંયા રહીએ છીએ, અહીંયા એમ હશે? કે કોઈ એનું એક લેન્ડમાર્ક હોય એનાથી કહેવાય તમે અહીંયા જશો એમ? આપણે બધા સેનાથી પરિચિત છીએ? છોડવા યોગ્ય ભાવોથી પરિચિત છીએ. અને લઈ જવા છે ક્યાં? ગ્રહણ કરવા યોગ્ય તરફ પરિચિત છીએ, હે તત્વ. અને લઈ જવા છે ઉપાદેય તત્વ. એટલે બીજો કોઈ આચાર દેવ જ્ઞાનીઓ પાસે બીજો કોઈ ઉપાય નથી. પણ ક્યારે પણ એમ ન વિચારવું કે ખાલી આ નાસ્તિ ફરક છે. ખરેખર તો અસ્થિ તત્વના શિકારમાં આ સહજ નાસ્તિ થઈ જાય છે. મારે કોઈ નાસ્તિ કરવું છે, ક્રોધ છોડવો છે, માન છોડવો છે, આજના દિવસે નહીં તો શું? આજે ક્રોધ ને ક્રોધ છોડવાનો દિવસ તો જીવનમાં, જેમ આજે ગુરુદેવસિંહ એટલે આચાર દેવ લઈને યાદ રાખજે, તે જગતમાં એવો એક પદાર્થ છોડ્યો નથી જ્યાં મારાપણાની મમતા ન કરી હોય. બહુ જ, અને ગુરુદેવ તો કેટલા દ્રષ્ટાંતો આપીને જીવનના એક કોઈ પણ એક પ્રસંગ બાકી રાખ્યા વગર લઈ લીધા છે. પાપના લઈ લીધા, ને પુણ્યના લઈ લીધા, ને બધા જ પ્રકારના લઈ લીધા, કુટુંબ પરિવારથી લઈને સમાજના ને બધાના જ લઈ લીધા. અને એમાં રામજીભાઈ શું કરતા જાય વચ્ચે, બહુ સરસ, કે તમારે હું સમિતિ બંધ કરી દેવી, લોકો અહીંયા આવીને ધર્મના સ્થાનમાં લાભ લે, એટલા માટે અમે શું કર્યું કે નવા શબ્દો વાપરે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું. અને તમે કહો આ બધું, ગુરુદેવ બહુ જ ન્યાયસર એક એકના જવાબ આપ્યા છે. જીવનમાં એક વિચાર કરજે, આપણે થોડો વિષય તો વિચારશું, પણ એક બંધ અધિકારમાં પણ ક્યારેય એમ ન સમજવું કે આ શું છે. યથાર્થપણે બંધનું સ્વરૂપ અને બંધનું કારણ જ્યાં સુધી ખ્યાલમાં નહીં આવે ત્યાં સુધી બંધના અભાવનો પ્રયત્ન વિફળ જવાનો છે. એ સુંદર વાત લઈને તો અહીં આજે એક એક દિવસ ગણીને એમ ન સમજો, આજે પછી માયા કસાય નહીં કારણ, પણ લોભ કસાય ને ક્રોધ કસાય એલાઉડ છે. અહીંયા તો ક્રમે કરીને સમજાવે છે, બાકી ક્યારે પણ એક સમય માત્ર પણ જે આત્માને દુઃખ દે એવા ભાવ કરવા યોગ્ય નથી. અહીંયા તો સમજાવવા માટે ક્રમ પાડવામાં એ આવ્યા છે. અને માયા કસાયની વાત તો આપણે પૂજામાં પણ લઈ લીધી છે. ફરીથી સેના માટે માયા કરવી છે? આમ સામાન્યપણે એક કસાયમાં બધા સમાઈ જતા હોય છે. માયામાં તો વિચાર કરીએ, માયા એટલે શું છે? સત્યને છુપાવવું, અથવા કોઈને પણ છુપાવવું, એને કપટ કહીએ, પ્રપંચ કહીએ, દગો કહીએ, જે વિકૃત કહીએ, તો એ બધું જીવનમાં એ સત્યને છુપાવવાના પ્રયત્નમાં એક ભય રહ્યા કરશે. શું ભય રહ્યા કરશે? એ ઉઘાડું પડી જશે તો, અને ઉઘાડું જબ થાય તો શું થઈ જશે? ક્રોધ થશે. ઓકે, આપણું સિક્રેટ બહાર પાડી દીધું, અને સિક્રેટ બહાર નહીં પડે તો શું થશે? માન થશે. માન, માયા તો કરીએ જ છીએ. માયા જે કરીએ છીએ, પેલું તો કે માયા કરીએ છીએ કોઈ પ્રકારે, કેવી રીતે કરતા હોય છે? કે પૈસા કમાવો અને એના માટેના, અથવા બહારમાં કોઈ ખોટું કર્યું પણ ગમે રીતે છુપાવવાનું કરે છે, તો એની પાછળ એક લોભ કસાય છે. હવે એમાં ક્યારેક સાતાના ઉદય બહાર પડી ગયું, તો જેણે બહાર પાડ્યું કે ગમે રીતે થયું, ત્યાં શું થશે? ક્રોધ થશે. અને જ્યાં સુધી બહાર નહીં પડે ત્યાં સુધી શું? માન થશે. આ રીતે એક કસાઈ સાથે બધા સંકળાયેલા હોય છે. અહીંયા તો એક મુખ્યતાથી આખી વાત કરવામાં આવે છે. અને એમાં પેલું વિચારીએ, મારે શું છુપાવવું છે? સત્યને શું છુપાવવું? અને મારા દોષ છે તો એને શું છુપાવવું? દોષને છુપાવવું એનો અર્થ કે દોષની વૃદ્ધિ કરવું છે. મને કોઈ રોગ થયો હોય, હું ડૉક્ટરથી બચાવું તો શું થશે? એ વૃદ્ધિ થવાની છે. જેમ હોય છે ને, બારમાં એક લૌકિકમાં કહેવાય છે ને, ડૉક્ટરની પાસે અને લોયર પાસે કાંઈ છુપાવવું નહીં. છુપાવશું તો કોને નુકસાન થશે? પોતાને જ થાય. એમ અહીંયા, અને કદાચ મારો દોષ બહાર પડે છે તો શું વિચારવું? સામાન્યપણે આપણને ટોલરેટ ન થતું આવું થતું હોય, તે મારા ઉપર પરમ ઉપકાર કર્યો. જે દોષ મને ખ્યાલમાં નહોતો આવતો એ તને ખ્યાલમાં આવ્યો અને બહાર કાઢ્યો, તો મને દોષ ટાળવાનો તે અવસર આપ્યો, એ ઉપકાર કર્યો છે. શા માટે એવા કહે? તો જીવનમાં પોતે ક્યાંય પણ વિકૃત ભાવ, વિભાવ ભાવ, વિપરીતતાના ભાવ કરવા જેવા નથી. સરસ એ જે જ્ઞાનતરાજીએ જયમાલમ એટલે લીધું તો અર્ગમાં, તારું પરિણામ કેવા જો થવા જોઈએ, લાઈક એ નિર્મલ આરસી, એટલે કે પ્લેન મિરર જેવા, જેવું સામે હોય એવું ઝળકે એમાં, કે જેવું છે જગતમાં એવું સ્વીકારું, મારે કાંઈ છુપાવવા જેવું. અને બીજી સામે જો તને એવા પરિણામ છે તો શું આપ્યું તું સાથે? બધું ભૂલી ગયા ને ત્યારે વાંચ્યું, ત્યારે યાદ રાખજે કે હું અગ્નિ સાથે સંગ કરું છું. સૂચિ પ્રીતિ અંગારસી એવો શબ્દ આવ્યો હતો ને, ખોલસાનો અંગારો હોય ને, અગ્નિ સાથે હું શું કરું છું? પ્રીતિ. અગ્નિ સાથે પ્રીતિ કરીએ તો નહીં સારું થાય ને, શીતળતા મળે ને, સર્પને એના ઉપર હાથ ફેરવીએ તો, સર્પને ઉપર હાથ ફેરે તો ઉલટાનું શું કરે? એ ડંખ મારે. અહીંયા એમ કે જેવો જો માયા કસાય પ્રપંચ દગો કર્યો તો સમજી લેજે એ અગ્નિ સાથેના સંગમાં દાઝવા જેવું છે. જીવનમાં ક્યારે પણ એમ ન વિચારવું કે હું કરું છું, કોને ખબર પડવાની. એવું લાગતું હોય છે ને ઘણી વાર, યાદ રાખવા જેવું છે, આ મારા પરિણામના જાણનારા અત્યારના અનંતા જેવો છે. કેવળ જ્ઞાની સિદ્ધ પરમાત્માના જ્ઞાનમાં આ બધું એમ ન સમજ, જગતથી છુપાવીશ પણ જે જાણનારા છે એની પાસે છે. શું આ રીતે એક ક્યાંય પણ સરળ સ્વભાવ છે, સરળ પરણતી કરજે. સ્વભાવ સહજ સરળ છે, એમાં પ્રાપ્ત કરવા માટે કોઈ વિકૃતિ કરવાની જરૂર, વક્રતા કરીશ તારા પરિણામ વિપરીત થવાના, વસ્તુ સ્વરૂપ છે એ તો રહેવાનો. આ રીતે એક ચારિત્રની મુખ્યતા કરીને અને ચારિત્રમાં પૂર્ણવંત એવા મુનિરાજને આદર્શ બનાવીને આ 10 લક્ષણ આરાધનાના પર્વ આપણને ચાલી રહ્યા છે. દરરોજ એક એક કસાઈને કરીને કમસે કમ આપણું જીવન એવું હોવું જોઈએ કે આની જેટલી મર્યાદા થશે, ક્યારે પણ વિચારવું કે આમ કરવાથી માયા કરવાથી, ફરીથી માયા કરવાથી શું મળશે? સફળતા કે નિષ્ફળતા? સફળતા અમે ઘણાની જોઈએ છે, બધું માયા કરીને, બધું કરીને, કાલે ભાવ કીધે એનાથી આજે વધારીને કહીને, માયાચારી કરીને તો લાભ થાય કે ન થાય? કાલે 5 રૂપિયાનો ભાવ કીધો હોય અને આજે માયાચરીને એમ કહીને, ના કાલે તો મેં 6 કીધા હતા, તો લાભ થાય કે ન થાય? પહેલું એક બહુ સિમ્પલ વાત, પાંચ રૂપિયાનું વાત કરીએ પછી અહીંયા અત્યારના છ કર નાખીએ તો યાદ રાખજે, પુણ્ય તારું વપરાવાનું છે ને પાપનો ઢગલો થવાનો છે. પૈસાનો નથી થવાનો, શેનો થવાનો છે? પાપનો. માં અને એ વાત ગુરુદેવજી લે છે કે એ અહીંયા જે બંધ અધિકારમાં હું પરદ્રવ્યનું કાર્ય કરું છું, એવો એક વિકલ્પ જુદી વાત છે અને એક અભિપ્રાય જુદી વાત છે. બે મોટો આંતરો છે. ભૂમિકા અનુસાર સાધર્મી પ્રત્યેના વાત્સલ્યના પરિણામથી એ બધું હો. પરિણામનો નિષેધ નથી, નિષેધ કોનો છે? કર્તાપણાના અભિપ્રાયનો. જે આખો કર્તા કર્મ અધિકારમાં જે વાત અહીંયા કહે છે કે એવા જ કર્તાપણાના પરિણામથી તને બંધ થયા કરે છે. ત્યાં કર્તા કર્મ અધિકાર હતો ને, અને એની સામે અહીંયા શું છે લિંક કે આવા. અને છેલ્લે તો ગુરુદેવ છે ક્યાં સુધી લીધું કે પરદ્રવ્યના કર્તાપણાના અભિપ્રાય નહીં, તે સમયે થતા વિકલ્પમાં પણ જો કર્તાપણું કર્યું તો પણ એ મહાબંધનું કારણ છે. અને મિથ્યાત્વ સાથે તો ગુરુદેવસી ઘણું કંઈ યાદ રાખજે. પરના કર્તાપણામાં તારી અધિકતા નથી થતી, હિંતા થાય છે. બોજ વિષય બધો આખો લઈ લીધો છે આપણા જીવન પર્યંતના પરિણામોની. આ એક થોડા દિવસોની મહિનાની નહીં, અલગ અલગ ઉદયો પ્રસંગમાં બધા જેવા પરિણામ બધાના દ્રષ્ટાંત લઈને, ડોક્ટરના લીધા ને વકીલના લીધા ને બધાના લઈને વાત કરી છે. તો આપણને આ એક આરાધનાના દિવસો જીવનમાં તો એવી ભાવના થાય કે મારા જીવનમાં એક દિવસ નહીં એક સમય પણ આરાધના વિનાનો ન જાય. શું મેળવવું છે જગતમાં, શું મેળવવું છે, જેને છોડીને જવું છે એમાં તને શું મેળવવા જેવું લાગે છે? જે કરવા યોગ્ય કાર્ય છે, જે મારા પ્રયોજનની સિદ્ધિ કરાવે છે, એને એક સમય પણ હું સુકામ ભૂલી જાઉં એવી ભાવનાની દ્રઢતા કરવા માટેના દર વર્ષે તો અવસર આવી જાય છે, ત્રણ ત્રણ વાર આવી જાય છે. જીવનમાં કમસે કમ એનો પલટો તો થવો. કરેલા જેમ ભણા છીએ એનું ફળ ક્યારે દેખાય છે? આખું વર્ષ ભણ્યા એનું ફળ ક્યારે દેખાય છે? પરીક્ષામાં પાસ થઈએ છીએ ત્યારે. એમ આખી સાધનાનું ફળ પરિણામમાં દેખાવું જોઈએ. વાત કરીએ છીએ, પ્રેમથી સાંભળી લઈએ, બધું જ કરીએ, પણ અંતે એનું રિફ્લેક્શન, જેમ કે બિઝનેસ કર્યો આખા વર્ષનો, વિષયમાં રિફ્લેક્ટ થવો જોઈએ, બેલેન્સ શીટમાં થવો જોઈએ ને. બધી બારમાં તો ઘણું કરી લીધું, ટર્નઓવર તો ઘણું કર્યું, એમ આપણા પરિણામમાં અભિપ્રાયમાં થવો જોઈએ. આપણે હવે આપણા વિષય ઉપર આવી જઈએ. પૂજ્ય ગુરુદેવજીનું પ્રવચન 179મું હતું અને એમાં કળશ 170 ને 171 બે આવ્યા હતા. એમાં ફરી ફરીને પહેલું જ પાનું આપણે એનું લઈએ છીએ, 232 નંબરનું પાનું. એમાં 170 કળશની વાત આવી ને, એમાં પેલો પ્રશ્ન છે મુમુક્ષુ, માખીને પાણીમાંથી કાઢીને બચાવી એની બધી. ફરીથી આ એક વિચારી, આ દ્રષ્ટાંત રૂલ નહીં જ વિચારી, એને થોડું વધારે કોઈ કે સિમ્પલ વાત. આપણે જૈનો છીએ, કોઈ પણ માખી કે કોઈ પણ જંતુ પાણીમાં બેઠું હોય બચાવવું કે ન બચાવવું, પ્રશ્ન તો થાય કે ન થાય. પહેલું એને પ્રશ્ન પૂછવું, કોઈ જીવને જે વાત ચાલે છે તું બચાવી શકે છે, મારી શકે છે? પહેલું એક વિચાર કરું, એક એક પોઈન્ટમાં લઈએ, એક જીવ છે અને એ બચ્યો એવું લઈએ. હવે વિચારવું કે એ જે બચવાપણું એગ્રી, બચવાપણું થયું જ છે, પ્રશ્ન એટલો જ છે એનું કરતા કોણ છે? શું છે? બચ્યો નથી ને એવું નથી, એ જીવ હતો પાણીમાં વહી જતો હતો અને બચ્યો છે, એગ્રી. હવે પ્રશ્ન શું છે? બચ્યો કે ન બચ્યો, કે કોણ એનો કરતા છે? તો વિચારી લેવું ગુરુદેવ ફરીથી. એમાં એક ભાઈને પૂછ્યું હતું, આ ઉંમર કોની, આયુષ કોનું એમ પૂછ્યું હતું ને, શરીરનું કે આત્માનું? તો ત્યાં વિચારવું, એ બચ્યો છે તો સેના કારણે બચ્યો છે? આ બહુ જ વિચાર અત્યારે જ એનાલિસિસ કરવા જેવી છે કે જો એ મેં બચાવ્યો હોય તો એક વિચારણા કરવા જેવી છે કે જ્યારે જ્યારે હું કોઈને બચાવવાની ઈચ્છા કરું છું ત્યારે બચે છે, જો હું બચાવી શકતો હોત. ગુરુદેવ ઘણા લોજિકા, અરે તું એમાં પ્રવેશ્યો જ નથી તો કરતા છે ને બને, તારે કોઈના કરતા બનવું છે તો નિશ્ચિત કરતા બનજે, પ્રોવાઈડેડ એમાં તું એકત્વ થજે, પ્રવેશ કરશે. બધી ગાથાઓ તો કરતા કર્મમાં આવી જ ગઈ છે. પર દ્રવ્યને જીવ જો કરે તો જરૂરત અન્મય તે બને. બીજો જ કલશ છે એવા, જે પણમે તે કરતા. આ બધી વ્યાખ્યા તો ખબર ન હોય અને પોતાની કલ્પનાથી માને. ફરીથી કરતા કોને કીધો? તો એના જીવન રૂપે તું પરિણમો છો, એના આયુષ રૂપે તું પરિણમો છો, અને તો પછી કરતા છે ન માને છે. તો વિચારવા જેવું છે કે બચ્યો તો નિશ્ચિતપણે, પ્રશ્ન એ છે કોના કારણે, એ કાર્યનો કરતા કોણ છે? તો કે અહીંયા ખરેખર તો એ જીવની ત્યાં રહેવાની યોગ્યતા આખી એક વિચારવા જેવી. દ્રવ્યાન યોગની અપેક્ષા એ વિચાર કરીએ તો એ જીવ કેમ બચ્યો છે? એ જીવની તે શરીરને રહેવાની એની હજી યોગ્યતા છે એના કારણે. કર્ણાન યોગની શૈલીથી વિચાર કરીએ તો આયુ કર્મનો ઉદય છે એના કારણે બચ્યો છે. બધા ચારે અનુયોગ. તો તે વખતે આપણે એક જૈન અથવા કોઈ પણ એક કરુણા વાળો જીવ છે તો એને ચરણાનુયોગમાં બચાવવાનો ભાવ, એક જ પ્રસંગમાં ચારેય અનુયોગ આવી શકે છે, અને એ બચાવવાનો ભાવ છે એના નિમિત્તે કર્મ બંધાશે કરણાનુયોગ, અને ભવિષ્યમાં એને અનુકૂળ સામગ્રી મળશે. આ એનું નામ પ્રથમાનુયોગ છે. આખું જો વિચાર કરીએ તો એમાં પણ આપણે બધું શું કરી નાખીએ છે. ફરીથી જે વાયો મોહ ભાવ આ રીતે જ્ઞાનથી વિચારણા કરવાનો અવસર જ નહીં આપે. કરતાપણાના અભિમાનમાં મેં કર્યું, પાછળ તો મેં ન બચાવત તો બહુ સારી વાત છે. તને બધી ભવિષ્યની ખબર પડી ગઈ છે, હું ન બચાવત તો શું થઈ જા, મરી જાત ને. બહુ સિમ્પલ લોજિક છે ને. આજે પ્રવચન સાંભળ્યા, ગુરુદેવના પ્રવચન સાંભળો. આચા તીર્થંકર સર્વજ્ઞ પરમાત્માનો આ પોકાર છે. તારે તારા અભિપ્રાય પ્રમાણે ચાલવું છે કે જેને તું ઉત્કૃષ્ટ પૂજ્ય તરીકે સ્વીકારે છે એનું તારે માનવું છે. એ પણ પછી ગુરુદેવ કીધું પોકાર પણ એક નિમિત્તથી કહીએ છીએ, બાકી તો વાણી વાણી. તો જે એક એક બહુ રીતે લીધું છે, આચાર્યદેવ તો લખે છે અને એ સમયસારની ગાથાઓમાં તો લખ્યું, જીન દેવો કહે આયુષ્ય છે એનું છે જીવન આયુષ્યથી, મરણ છે આયુષ્યના ક્ષયથી છે. તો કમ સે કમ કર્ણાનુયોગમાં જે આ સર્વજ્ઞ પરમાત્માની વાત આચાર્યો લખી છે તો એનો તો સ્વીકાર કરજે. તો ફરીથી કોઈ જીવ જીવે છે તો પહેલો જ પ્રશ્ન એ સેના કારણે, પહેલું જ એની પહેલી પોતાની યોગ્યતા હતી એ જ. પણ અહીંયા કોઈ જીવને સામાન્ય ભાવમાં ખબર ન પડે તો કર્ણાનુયોગની શૈલીથી આચાર્ય દેવ કહે છે કે એનું આયુષ્ય છું એના કારણે મળે. તારી ઈચ્છાથી ગમે તે કાંઈ, કારણ કે તું એમાં તન્મય થતો. અને બીજો શબ્દ શું છે? એ કર્મજનિત કાર્ય છે. કોઈનું જીવવું ન જીવવું બધા ચારે બોલશે ને, અને સુખી અને દુઃખી એટલે અનુકૂળતા અને પ્રતિકૂળતા, જ્યાં કોઈ વેદનની વાત નથી, એ તો વાત થઈ ગઈ. એ કોની છે? કર્મ જનિત એ વ્યવસ્થા થઈ છે કે કર્મનો આયુષ કર્મનો ઉદય છે તો સેજે ત્યાં શરીર છે અને આત્મા ત્યાં રહે છે. તું કરે તો હવે તો મેં શું કર્યું? અહીંયા તો કોની વાત આવી? ઓલો જીવ જીવે છે એને સેના કારણે, તો ત્યારે હું પણ હાજર હતો તો મેં શું કર્યું? તારા અધિકારમાં બે જાતના પરિણામ લીધા. ક્યાં? એક બચાવવાનો ભાવ અને બચાવું છું એવો મિથ્યા અભિપ્રાય. આ બે તારે આધીન છે. બહુ જ વિચારી કરીને આ દરરોજના હર સમયના આ બધા પ્રસંગો આપણે ક્યાંક ને ક્યાંક ફેસ, ક્યાં સુધીની વાત કરી ખબર નહીં? નહીં ખાવા બેઠા હોય તો શેની વાત કરી હતી? નાના નાના ટુકડા કરીને ખાવ જેથી ચાવીને ખવાય, પેટમાં તો દાંત નથી, બધી જ ગુરુદેવ વાત લીધી છે બધી. ઓલા ભાઈને એકને પૂછ્યું શું છે ન્યારીઓ છો તો કેટલો પગાર છે? એક બહુ જ વિચારવા જેવી છે. જે કોઈ ભાઈ હોય કેનેડાની વાત કરી, કોને હું જવાબ આપું છું એનો પણ વિવેક નહીં. એક મહાપુરુષ એને સામાન્ય માટે પૂછે છે, આમ જાણે કે ને કે ભાઈ આમ કોઈ ગણતરી એમ કેર કર્યા વગરનું $3,000-4,000 પગાર. ગુરુદેવને પૂછવું હશે તો કેટલા ડોલરનો ભાવ કીધું ને 21-28. અરે એક બહુ જ વિચારવા જેવું, ક્યારે પણ કોઈના પ્રશ્નનો કે જવાબ સામાન્ય વાતમાં નિર્ણયપૂર્વક જવાબ દેવાનો. આ તો મહાપુરુષ છે, પણ એની સામે એક સામાન્ય જીવો વચ્ચે પણ જાણે કે ને કેરલેસ ગમે એવો જવાબ આપી દેવો એ શોભે નહીં. નિર્ણયપૂર્વકનું, અને એ શું છે, એ કેવા અભિમાનના પરિણામમાં. એમ કે ગુરુદેવ કીધું ને, પાછું કોઈને કીધું ઠીક શું કરે છે તું આમ. ગુરુદેવ એના પ્રત્યે કરુણાથી ત્યારે તો નહીં બોલા, આ તો અત્યારના કે આવા એક પરિણામોની પોતાને સાતાના ઉદયમાં પોતાના અભિમાનની આટલી અધિકાર થાય છે. બધા ઘણા પ્રકારના પછી દાખલા આપ્યા, કોઈને દુઃખ કરવાઈ હશે, પૈસા ખર્ચવા હશે, દર્શન કરવા, આટલો પણ બેમાં ગુરુદેવ કમ્પેર શું કરતા હતા. જામનગરની દાખલો ન આપ્યો આપણને કે એને નવી દુકાન કે એવો અંદરમાં બધાને અભિપ્રાયો કે દર્શન કરવા જઈએ તો આપણું બધું શું થશે, બરોબર સારું થશે. એને પૂછ્યું તો શું છે, આ આયુષનું પૂછ્યું ને. અરે ગુરુદેવને એ બાને એ કહેવું હતું કે બાયના યોગ માટે કેટલો પ્રયત્ન કરે છે, અને આ તત્વમાં એક સામાન્ય એક પાયાનો અર્થ કે આયુષ્ય છે એ કોઈ આત્માને લાગુ પડે એમ નથી. આત્મા તો અનાદિ અનંત ટકનારો જ. આ તો શરીર અને આત્માનો એક ક્ષેત્ર આવ્યા સંબંધનો કાળ, એનું નામ આયુષ્ય છે. પણ એટલી પણ હજી તત્વની ખબર જૈનમાં જન્મીને પણ નથી હોતી. બધું ઘણું ગુરુદેવ એ બધામાં વાત લીધું છે. તો અહીંયા ફરીથી આપણે તો આપણા હાથમાં શું છે, ઓલું તો ખરી પડદેવું બચે એનું તો બે જાતના પરિણામ. ક્યાં જાતના છે, એક તો બચાવવાનો ભાવ અને બીજું હું બચાવી શકું છું એવો કરતાપણાનો મિથ્યાના. હવે આ બંધ અધિકાર છે, તો આ બંધ અધિકારમાં આ બે પરિણામ લઈને આચાર્ય દેવને શું કહેવું છે કે તે હું જીવાડું છું મારું સુખી દુઃખી એવા જે અભિપ્રાય મહામિથ્યાત્વ અનંત સંસારનું કારણ છે એનો પહેલો તું અભાવ કરજે. આ બંધ છોડાવવા માટે કયો પહેલો બંધના પરિણામ છોડવા છે એની વાત કરે. પછી તો જે કોઈ પરિણામ છે એ બચાવવાના ને એના પહેલા તો મારવાના તો પરિણામ એક જૈન તરીકે તો હોય જ નહીં, પણ બચાવવા આદિના પરિણામ પણ એક ચારિત્રના રાગના અલ્પ બંધના પરિણામ છે એને છે. પણ ક્યારે પણ આગળ આવી ગયું છે ગાથા, નિર્ગલ કલશ આવી ગયો છે, પ્રવૃત્તિ કરીને પુણ્ય અને પાપ તો બે સરખા છે, કોઈને જીવાડું કે મારું કાંઈ ન કરવું એવી સ્વચ્છંદ પ્રણતિ કરીશ નહીં. પણ પહેલી છોડવા જો યોગ્ય હોય તો હું બીજાને જીવાડું કે મારું એ મારા અધિકારની વાત નથી, અને અધિકારની વાત નથી છતાં હું માનું છું એ મહામિથ્યાત્વ છે. એ અહીંયા છોડાવવા માટે મિથ્યાત્વની આપણને વાત એ કરે છે. જો એમાં જ આપણે જે 132 પાનું છે ને એમાં જોઈએ, જેમાં રામજીભાઈ માખીની કાઢવાની છે ને એમાં બીજી લાઈન છે ને, મુમુક્ષુ બોલે માખીને પાણીમાં કાઢીને બચાવે એના જવાબમાં બીજી લાઈન. અભિપ્રાય અમે શું છે જગત મેં સવડે એટલે સારી રીતે અનુકૂળતા આપીએ એવો અભિપ્રાય, ફરક શું પડે છે અભિપ્રાય એ ક્યાંના પરિણામ, ક્યાં ગુણના પરિણામ છે, શ્રદ્ધાના. અને તે વખતે સાધર્મી પ્રત્યે વાત્સલ્યના કે એ પરિણામ વિશેના છે ચારિત્ર. પહેલો મહા બંધનું કારણ શ્રદ્ધાના વિપરીત પરિણામ છે. આ એને એ અભિપ્રાય એ કેવા છે, એ અધર્મ અભિપ્રાય છે અને પાપનું મૂળ છે. પાપનું મૂળ એટલે શું લેશું, અભિપ્રાય જે છે મિથ્યા અભિપ્રાય એ મૂળ છે. કોનું મૂળ છે, પાપનું. તો એ કયું પાપ, આવા જ મિથ્યાત્વમાં તને ક્રોધાદિ કસાય થવાના છે, પુણ્ય પાપનો જન્મ એમાંથી થવાના છે. મૂળમાં કોણ છે, મિથ્યાત્વ, આવા મિથ્યા અભિપ્રાય છે અને એમાંથી હવે તને પુણ્ય પાપના કસાયના આદિના એ પરિણામો એ થાય છે, તો એ તને પાપનો મૂળ છે. જો એના પછીની લાઈન, પોતાના પરિણામની વિપરીતતા કે અવિપરીતતા કરી શકે. જો તારા માટે શું અધિકાર કેટલો છે, તારા પોતાના પરિણામ વિપરીત એટલે દુઃખમય આકુતામય એક તું કરવાની છૂટ છે, અથવા તો અવિપરીતતા એટલે સમ્યકપણાના બંધ માર્ગના કે મોક્ષ માર્ગના તું પરિણામ કરી શકે એ તારો છે, તારો અધિકાર છે, કરવાનો અધિકાર છે. પણ કોનું? કે પોતાના પરિણામનું, બીજાના પરિણામનું નહીં. બીજાના પરિણામનો તે કરતા છે અને એમાં નિમિત્ત થનાર એના કર્મનો ઉદય છે. તું તો નિયમરૂપે નથી, એના જે પરિણામ છે એનો કરતા એ સ્વયં આત્મા છે. પૂતગલ તો એ પૂતગલ છે અને એ જીવ છે, એના પરિણામમાં એ રચના જે થઈ જીવ બચી ગયો તો એમાં નિમિત્ત રૂપે કહેશું તો એ આયુષ કર્મનો ઉદય છે. તું કરતા તો નથી પણ ખરેખર એ રીતે નિયમરૂપથી વિચાર કરીએ તો નિમિત્ત પણ નથી. કે તો એ સમયે તારો વિકલ્પ હોવાથી તું નિમિત્ત બહુ જ વિચારવા જેવું છે. આપણને ક્યાંથી પાછા ફરાવે છે? કરતા પણ આમાં આપણે અટક્યા છીએ. પાછા પ્રશ્ન થાય આપણે નહીં કરીએ તો કોણ કરશે? ખબર નહીં, આખા દુનિયાની જવાબદારી લઈને બેઠા છીએ. અને એ વાત આજે કળશમાં તો ખાસ લીધી, એક પદાર્થના કરતાપણાના અભિપ્રાયમાં આખા વિશ્વના પદાર્થોના પરિણામનો કરતાપણાનો અનંતાનુબંધી કસાય છે. મિથ્યાત્વ શબ્દ વાપરે છે ને, તો મિથ્યાત્વ સાથે કયો કસાય હોય? અનંતાનુબંધી. આચાર્ય દેવ તો ત્યાં જગતમાં એક વિચાર, તારો સ્વભાવ શું છે, આ બધું ગુરુદેવ ખુલાસા લીધા. શું સર્વ આપણે કીધું? સર્વજ્ઞ સ્વભાવ છે, આવ્યું તો વાત. અને સર્વજ્ઞ સ્વભાવ એટલે શું? હજી હજી થોડું થોડું એમ આજે લીધું હોય, જગતના એક પણ પદાર્થને બાકી રાખ્યા વગર જાણે એવો સર્વજ્ઞ સ્વભાવ. અને એની સામે વિપરીતતામાં જગતના એક પણ પદાર્થને બાકી રાખ્યા વગર કરતાપણે માનવું એવો મિથ્યા અભિપ્રાય, બહુ એક્સ્ટ્રીમ છે. સ્વભાવ કેવો છે? એક પદાર્થને પણ બાકી ન રાખવું એવું જાણવું એ મારો શું છે? અને એની સામે મિથ્યા અભિપ્રાયમાં એક પરમાણુ. કોઈને કે આવું કઈ શક્ય નહીં હોય ને. અમે કરતા છીએ તો કેટલા કરતા છીએ? અમારું ઘરમાં જે વ્યવસ્થા હોય એટલાના છીએ ને, વેપાર ધંધાના છીએ અથવા ઘરના એટલાના કરતા છીએ ને, બીજાના તો નથી ને. પાડોશાનીના ઘરના થોડી કરતા હતા છે, બાજુવાળાને જે બિલ્ડિંગ બનતું હોય એના થોડી કરતા હતા છે. મારું જે સાઇટ છે, સાઇટ જ કહું ને, મારું જે પ્રોજેક્ટ એનો જ હું કરતા હતા છું ને. જીવનમાં જીવનમાં તારા એવા પુનના યોગમાં નથી પણ અભિપ્રાયમાં પૂરું છે. શું છે? અભિપ્રાયમાં કરતાપણામાં કાંઈ મર્યાદા તે રાખી નથી. જગતના બધા જ પરમાણુ જેમ રીતે આપણે લાડવા કેટલા ભાવે? કેટલા ભાવે? એક કે બે? કેટલા ભાવે? ખાવામાં ભલે તારી લિમિટેશન છે, ભાવવામાં તો જગતમાં જે ગળપણ મને ભાવે એટલે એનો અર્થ શું થયો? આપણા ઘરની જ ગળપણ ભાવે, બહારના હોય એને જ ભાવતો. મને રસગુલ્લા ભાવે છે તેનો અર્થ છે મારા ઘરે આવ્યા એટલા જ ભાવે છે, બાજુમાં નહીં. અભિપ્રાય અનંત હોય છે, મિથ્યા અભિપ્રાય છે અનંત સંસાર મળવશે તને, અને સમ્યક અભિપ્રાય છે સાદી અનંતકાળ અનંત સુખ લેવડાવશે તને. પણ આપણને ક્યારે પણ અધિકતા કોની લાગી છે? ચારિત્ર સંબંધીના પરિણામોની, શ્રદ્ધાના વિપરીત કે સમ્યકપણાની અધિકતા લાગી જ નથી. કારણ કે જગત કોને જોવે છે? ચારિત્ર સંબંધીના પરિણામને. કોઈ ચારિત્રની જોશે પણ અંતરંગના શ્રદ્ધાના પરિણામ અંતરંગ સૂક્ષ્મ છે. અરે પોતાની ઘણી ખબર અત્યાર નથી પડતી, બીજાની ક્યાં વાત કરવી. અને ભય શેનો લાગે છે? દુનિયા મને કેવો માને, મને મારું શું વેદન થાય છે એની કોઈ દી નથી વિચારી. અને એટલા માટે આપણે શું પ્રયત્ન કરીએ છીએ? ચારિત્ર સંબંધી પરિણામને ઓછા એટલે વિપરીત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. મિથ્યાત્વને તો કેવું રાખીએ છીએ, અકબંધ રાખીએ છીએ ને, કદાચ વધારે કરતું ના એના જેવું છે. જેમ ગુરુદેવ ઘણી વાર દ્રષ્ટાંત દેતા હોય, કોઈને ત્યાં વ્યાજે પૈસા મૂક્યા, 15-20 વર્ષ સુધી વ્યાજ ખાધું, અને પછી શું માંગવા જાય છે, મૂડી કેપિટલ માંગવા જાય છે, અને કે નથી તો શું છે, કઈ વાંધો નહીં. અરે જે ભાઈ વ્યાજ નતું આપ્યું ચાલત, પણ મૂડી તો પાછી આપી હતી. એમ અહીંયા શ્રદ્ધા મારી આપણી શું છે, એક મૂડી છે આપણે જીવનમાં, એને માટે વિચારવા. અહીંયા તો એ રીતે જો ફરીથી ગુરુદેવ અહીંયા કે પોતાના પરિણામની વિપરીતતા કે અવિપરીતતા તું કરી છે, તું કરવાનો છો, કાર્ય કરવાનો છો, પણ કોના, પોતાના પરિણામનો કરતા છો. એ સિવાય, એ સિવાય આવું બધું જ સાવ બસ કન્ફાઇનમેન્ટ આટલું કહે. મને તો એમ કહેતું મારી કેપેસિટી તો ઘણી છે, મારી બુદ્ધિ બુદ્ધિ બધું ગુલે બુદ્ધિશાળી બધું વાત લીધી હતી ને, એમ ના સમજ્યું બુદ્ધિશાળી છે એટલે આ બધું કમાવું છું ને પૈસા. ત્યાં સુધી એક વાર આવ્યું ને, અમે બાહુબળે કમાણા છીએ. અમે અહીંયા આપણે તો કહેવાય ને, દેશમાંથી આવ્યા ત્યારે કાંઈ નહોતું, નહીં આવીને અમે બધા શબ્દો બહુ વાપરે ને, શૂન્યમાંથી શું કર્યું છે આખું, અરે વાહ એમ્પાયર ખડું બધું બધે. અરે તારા પુણ્યની રચનામાં પુણ્ય ખવાઈ ગયા છે એટલું યાદ રાખજે. અબજ રૂપિયા છે પણ અબજને વાપરવાનું તારી પાસે પુરુષાર્થ ને સમય પણ નથી. તારા પુણ્ય ખવાઈ ગયા છે એટલી રીતે એને વાપરવા, એટલે વાપરી જ ન શકે, પણ એક એટલો સમય નથી રહેવાનો, શેનો તું હર્ષિત થાય છો તું. તો અહીંયા કહે છે કે પય સિવાય પર પદાર્થનું કાંઈ પણ, કાંઈ પણ કાંઈ નહીં. આપણે માની હું તો બધું કરી શકું અને આપ પછો કાંઈ પણ કરી શકતો નથી. આ આખું બધું એની વાત લઈને ચાલો એનાથી આગળમાં 233 પાને ઉપરથી ત્રીજી લાઈન. જે મિથ્યાત્વ છે ઉપર 233 પાને ઉપરથી ત્રીજી લાઈન, મિથ્યાત્વ કેવું છે ગુરુદેશી દેખાડે, એનું ફળ શું છે, અનંત અને ચાર ગતિના પરિભ્રમણ. બે શબ્દો જુદા આવ્યા, શું આવ્યું, એક અનંત અને ચાર ગતિ. શું ફરક પાડે છે, ગતિ તો ચાર જ છે, એ ભલે લિમિટેશન છે પણ એના ભવ તે અનંત વાર કહેવાય. શું છે, ચાર ગતિ તો લિમિટ છે, 84 લાખ યોની લે તો પણ એક લિમિટ છે, વિધિન ધ નંબર છે, પણ એના ભવ તે કેવા કર્યા છે, અરે એક ભવના અલ્પ દુઃખ પણ સહન કરવાની તાકાત નથી અને એવા આનંદ ભાવ મળે એવા પરિણામ કરે છે. આ શું દેખાડ્યું, મિથ્યાત્વનું શું આપ્યું, ફળ શું છે, એના ફળમાં શું મળવાનું, કે ચાર ગતિના અને પણ કેવા, અને આમ કહીને શું છે, એક એક ભાવ યોનિકના તે બાકી નથી રહ્યા, તે પરવશપણે લાચારીપણે એ કર્યા છે. તે ક્યારેક વિચારતો ખબર હશે, નરકનું લઈએ કારણ કે પ્રતિકૂળતાથી ખ્યાલમાં આવે, મિનિમમ નરકનું આયુષ્ય કેટલું છે, 7-7 લઈએ આપણે તો 10,000 વર્ષ, અને મેક્ઝિમમ કેટલું છે, ક્યારે વિચાર કર્યો ગુરુદેશી, આખું જેને કે ને ગેપ અહીંથી અહીંયા આવ્યું હતું ને, આજે મોટો બે વચ્ચે શું છે, આંતરો એટલે ગેપ છે, એટલે ક્યાં ભગવાનનો અભિપ્રાય ને ક્યાં આપણો, કે 10,000 વર્ષ એમાં પણ અનંતવાર કર્યા, 10,000 પ્લસ એક સમય એમાં પણ આનંદ ભાવ કર્યા, 10,000 પ્લસ બે સમય ક્યાં સુધી પહોંચવું છે, એક વાર છે ને વિચારશું ને તો ઊંઘ ઉડી જાય, પ્રમાદ ઉડી જાય એવી વાત છે. પણ કોઈ દી એ રીતે ભૂતકાળ મેં કેવી દશામાં ત્યાં આપણને કોણ બચાવનાર આવતું હશે, ઓલા જે અસુરકુમાર ના દેવ કે બીજા નારકીઓ પણ હેરાન કરે ત્યારે શું કોણ બચાવ, તો સે રીતે દુઃખ સહન કર્યા. અને આ તો સંયોગથી વ્યક્તપણા પર, બાકી નિગોદનો જ્યાં અક્ષરના અનંતમાં ભાગે જ્ઞાન અને વીર્યનો પણ કેટલો અંશ, જીવનમાં કલ્પના નથી કરતા એ અનંત. આ શબ્દ શું છે, અનંત વાર તો છે અને અનંત દુઃખ છે, કેટલું છે અનંત વાર ટાઈમ વાઇઝ, પછી અનંત દુઃખ, એ કેવું છે ઇન્ટેન્સિટીથી વિચારે તે અનંત દુઃખ. તો એ મિથ્યાત્વથી અનંત ચાર ગતિના એ પરિભ્રમણનું મૂળ, આ મિથ્યાત્વ એના ફળમાં, જેમ મૂળ છે એમાં પાણી નાખીએ, ફર્ટિલાઇઝર નાખીએ તો શું થાય, એમાંથી કોઈ ગ્રોથ થાય છે ને? એમાં મિથ્યાત્વ છે, એમાંથી બહાર શું નીકળવાનું છે? ચાર ગતિના અનંત ભવનું પરિભ્રમણ એમાં એ થાય છે. આ રીતે હવે આમાં અને આગળ એક કળશ આવી ગયો હતો ને, એમાં શું આવ્યું હતું? એમાં શેની વાત? સદાકાળ શબ્દ આવ્યો હતો. આઈ થિંક એક બે કળશ જ ગયા. એમાં શું શબ્દ આવ્યો હતો? જોવું હોય તો જોઈ લઈએ. સર્વથા અને સદાકાળ બે શબ્દો આવ્યા હતા ને. એમાં એને સર્વથા અને સદાય બે શબ્દના ભાવ હતા. એમાં 168 કે એમાં હશે. હા, જો આમાં આમાં લઈએ 169, 120 પાનું મૂળ, 160 પાનું, 169 કળશ, એમાં છેલ્લી લાઈન છે ને, હું કરું છું, મેં કર્યું છે અને આમ કરીશ. આવ્યા હતા ત્રણ શબ્દો? કોની વાત આવી ગઈ? ત્રણેય કાળની આવી ગઈ ને. હું કરું છું, કોની વાત આવી? વર્તમાનની. પછી મેં કર્યું, ભૂતકાળ આવ્યો, અને હું કરીશ. અહીંયા આપણને ત્રણ કાળની વાત આવી, અને આજે આપણને એ કળશ આવ્યો એમાં કોની વાત આવી? 171 માં જે વાત આવી, કોની વાત આવી? ક્ષેત્રની, અને કોઈ પણ સંખ્યાની. જગતના કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ પદાર્થ, એનો તું કર્તાપણાનો અભિપ્રાય કર્યા વગર રહેતો. ઓલું કાળ તો લીધું, હવે શું લીધું? કોઈ પણ ક્ષેત્રના કોઈ પણ પદાર્થ, એનો હું કેવો છું? એનો હું કરતા છું એવું મિથ્યા અભિપ્રાય એ લઈ લીધું. આ રીતે કોઈ પણ ક્ષેત્ર હો, કોઈ પણ પદાર્થ હો, અને કોઈ પણ કાળ હો, આવા કરતાપણાના અભિમાનમાં તારીપને મિથ્યાત્વ અને મિથ્યાત્વથી ચતુર્ગતિ પરિભ્રમણ થયા. કે તો આ બંધનું મૂળ જે કારણ છે, ભૂમિકા યોગ્ય શુભ અશુભ પરિણામ હશે એનો અજ્ઞા, અંતે તો એ જ છોડવાનું. પણ અત્યારના મૂળ કોને છોડવા છે? મૂળ જે મિથ્યાત્વ છે જેમાંથી આ અનંત ભવ નીકળે છે, આ એને છોડવા માટેનો આ બંધ અધિકાર આપણને આચાર દે. બે વાત, બંધનું સ્વરૂપ અને બંધનું કારણ આપણને બતાવીને, હવે જો તને છૂટવાની એક ભાવના હોય, ચાહના હોય, તો મૂળ મિથ્યાત્વનો અભાવ કરીને આત્માની આરાધના કરવા માટેનો ઉપાય દે.
સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ, 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 સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ. ભરતક્ષેત્રના ઋષિપાદિ મહાવીર પરમ 24 તીર્થંકર ભગવાનનો જય. વિદેશ ક્ષેત્રના સિમંદરાદિ 20 વિહરમાન તીર્થંકર ભગવાનનો જય. અડગભરના સ્વામી બાહુબલી મુનિન્દ્ર ભગવાનનો જય હો. સમયસર નિયમસર પ્રવચનસાર આદિ સમસ્ત જીનવાણી માથનો જય હો. કુનકુનાચાર્ય દેવ, અમૃતચંદ આચાર્ય દેવ આદિ સમસ્ત ભરતક્ષેત્રના સમસ્ત આચાર્ય દેવનો જય. પરમ ઉપકારી કહાન ગુરુ દેવનો જય હો. પ્રસમ મૂર્તિ ભગવતી માતનો જય હો. આત્મસિદ્ધિ શાસ્ત્રના રચેતા કૃપાળુ દેવનો જય હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. हे जिनवाणी भारती तो हे जपो दिन रैन जो तेरा शरणा ग्रहे सो पावे सुख चैन जवानी ते ज्ञान ते सूजे लो गालो सोवाणी मस्तक नमू सदा दे तू हूँ दो बोलो जिनवाणी मात नो जय।